પ્રકટીકરણનું પુસ્તક એનો પહેલો અધ્યાય ઈશ્વર જ્ઞાની યોહાનને થયેલું પ્રકટીકરણ અને એનો પહેલો અધ્યાય ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિશેનું પ્રકટીકરણ જે પોતાના સેવકોને કહી બતાવવા માટે દેવે તેને આપ્યું તેણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાનને તે જણાવ્યું અને એણે દેવના વચન વિશે તથા ઈસુ ખ્રિસ્તની શહેદી વિશે એટલે જેટલું પોતે જોયું હતું તે વિશે સાક્ષી આપી. આ ભવિષ્ય વચનો જે વાંચે છે ને જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. આસિયામાંની સાત મંડળીઓ જોગ લખિતંગ યોહાન, જે છે, જે હતો ને જે આવનાર છે, તેના તરફથી તથા તેના રાજ્યસની આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાહેદ અને મરેલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે તેના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો, જેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી મુક્ત કર્યા અને દેવ એટલે પોતાના પિતાને માટે આપણને યાજકોનું રાજ્ય બનાવ્યું. તેને મહિમા તથા અધિકાર સદા સર્વકાળ સુધી હોજો, આમીન. જુઓ, તે વાદળા સહિત આવે છે, દરેક આંખ અને જેઓએ તેને વિંધ્યો તેઓ પણ તેને જોશે અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેને લીધે વિલાપ કરશે. હા, આમીન. પ્રભુ દેવ જે છે, જે હતો ને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે હું આલ્ફા તથા ઓમેગા છું. હું યોહાન તમારો ભાઈ અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધૈર્યમાં ભાગીદાર, દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે પાત્મસ નામે બેટમાં હતો. પ્રભુને દિવસે હું આત્મામાં હતો ત્યારે મેં મારી પાછળ રણસિંગના અવાજ જેવી મોટી વાણી સાંભળી. તે કહેતી હતી કે તું જે જુએ છે તે પુસ્તકમાં લખ અને એફેસસમાં, સ્મરણામાં, પરગામનમાં, થુઆતીરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાવદિકિયામાં જે સાત મંડળી છે તેઓના ઉપર તે મોકલ. જે વાણી મારી સાથે બોલી તેને જોવાને હું પાછો ફર્યો અને ફર્યો ત્યારે મેં સોનાની સાત દીવી જોઈ. તે દીવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયો. તેણે પગની પાની સુધી પહોંચે એવો જભ્ભો પહેરેલો હતો અને તેની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો. તેનું માથું તથા કેશ ધોળા ઊનના જેવા બરફની માફક શ્વેત હતા અને તેની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. તેના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા. તેનો સાદ પુષ્કળ પાણીના અવાજ જેવો હતો. તેના જમણા હાથમાં સાત તારા હતા. તેના મોંમાંથી બે ધારી પાણીદાર તરવાર નીકળતી હતી. તેનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો. જ્યારે મેં તેને જોયો ત્યારે મરેલા જેવો થઈને હું તેના ચરણ આગળ પડી ગયો. પછી તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે ભીમા, પ્રથમ તથા છેલ્લો હું છું અને હું જીવંત છું. હું મરેલો પણ હતો અને જુઓ, સદાકાળ જીવતો છું અને મરણ તથા હાદેશની કૂચીઓ મારી પાસે છે. તેણે જે જોયું છે અને જે છે અને હવે પછી જે થશે તે સર્વ લખ. મારા જમણા હાથમાં જે સાત તારા તે જોયા અને સોનાની જે સાત દીવી છે તેમનો મર્મ તું લખ. સાત તારા તે સાત મંડળીઓના દૂત છે અને સાત દીવી તો સાત મંડળીઓ છે. પ્રકટીકરણનું પુસ્તક એનો બીજો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય બીજો. તું એફેસસમાંની મંડળીના દૂતને લખ કે જે પોતાના જમણા હાથમાં સાત તારા રાખે છે અને જે સોનાની સાત દીવીની વચમાં ચાલે છે તે આ વાતો કહે છે. તારા કામ, તારા શ્રમ તથા તારી ધીરજ હું જાણું છું, પણ એ પણ જાણું છું કે તું ભૂંડા માણસને સહન કરી શકતો નથી અને જેઓ પોતાને પ્રેરિત કેવડાવે છે પણ એવા નથી તેઓને તે પારખી લીધા ને તેઓ જૂઠા છે એમ તને માલુમ પડ્યું. વળી તું ધીરજ રાખે છે અને મારા નામની ખાતર
ત્યાં સહન કર્યું છે ને તું થાકી ગયો નથી, તો પણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો. એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર અને પ્રથમના જેવા કામ કર, નહીં તો હું તારી પાસે આવીશ અને જો તું પસ્તાવો નહીં કરે તો તારી દીવીને તેની જગ્યાએથી હું ખસેડી દઈશ. પણ તારામાં એટલું છે કે નિકલાયત્યના કામ જેઓને હું ધિકારું છું તેઓને તું પણ ધિકારે છે. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને દેવના પરાદેશમાંના જીવનના ઝાડ પરનું ફળ હું તને ખાવાને આપીશ. સ્મરણાની મંડળીની સ્મરણામાંની મંડળીના દૂતને લખ કે જે પ્રથમ તથા છેલ્લો જે મર્યો હતો પણ જીવતો હતો તે આ વાતો કહે છે. હું તારી વિપત્તિ તથા તારી દરિદ્રતા જાણું છું, તો પણ તું ધનવાન છે. અને જે કહે છે કે અમે યહૂદી છીએ પણ તેઓ એવા નથી, પણ શૈતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું. તારે જે જે સહન કરવું પડશે તેનાથી ભીતો ના. જો તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શૈતાન બંદીખાનામાં નાખવાનો છે અને 10 દિવસ સુધી તને વિપત્તિ પડશે. તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે અને હું તને જીવનનો મુંગટ આપીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. પરગામનની મંડળીના દૂતને લખ કે જેની પાસે બે ધારી પાણીદાર તરવાર છે તે આ વાતો કહે છે. તું જ્યાં વસે છે તે હું જાણું છું, એટલે જ્યાં શૈતાનની ગાડી છે ત્યાં. વળી તું મારા નામને વળગી રહે છે અને જ્યારે મારા વિશ્વાસુ શાયદ આંતિપાસને તમારામાં એટલે જ્યાં શૈતાન વસે છે ત્યાં મારી નાખવામાં આવ્યો, તે સમયે પણ તે મારા પરના વિશ્વાસને ના કબૂલ કર્યો નહીં, તો આ પણ મારે તારી વિરુદ્ધ થોડી એક વાતો છે. કેમ કે બલામના બોધને વળગી રહેનાર ત્યાં મારી પાસે છે. તેના બાલાકની ઇસરાયલ પુત્રની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ મૂર્તિઓના નૈવેદ ખાય અને વ્યભિચાર કરે. અને એ જ પ્રમાણે જેઓ એવી રીતે નીકળાયો તેના બોધને વળગી રહે છે તેઓ પણ તારે ત્યાં છે. માટે પસ્તાવો કર, નહીં તો હું તારી પાસે વહેલો આવીશ અને મારા મોહમાની તરવારથી હું તેઓની સાથે લડીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માનવમાંથી આપીશ. વળી હું તેને શ્વેત પથ્થર આપીશ, જે પથ્થર પર એક નવું નામ લખેલું છે. તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. થુઆ તીરામાની મંડળીના દૂતને લખ કે દેવનો પુત્ર જેની આંખો અગ્નિની જ્વાળા જેવી છે અને જેના પગ ચળકતા પિત્તળના જેવા છે તે આ વાતો કહે છે. તારા કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ, તારી ધીરજ હું જાણું છું અને તારા છેલ્લા કામ પહેલાના કરતા અધિક છે એ પણ હું જાણું છું. તો આ પણ મારે તારી વિરુદ્ધ એટલું છે કે ઇઝબેલ જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે તે સ્ત્રીને તું સહન કરે છે ને તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓના નૈવેદ ખાવાને શીખવે છે તથા ભમાવે છે. તે પસ્તાવો કરે માટે મેં તેને અવકાશ આપ્યો, પણ તે પોતાના વ્યભિચારનો પસ્તાવો કરવા માંગતી નથી. જુઓ, હું તેને ખાટલે પાડું છું અને તેની સાથે જેઓ વ્યભિચાર કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું. મરકીથી હું તેના છોકરાનો સંહાર કરીશ અને સર્વ મંડળીઓ જાણશે કે મન તથા અંતઃકરણનો પાળખનાર હું છું અને તમે દરેકને હું તમારા કામ પ્રમાણે બદલો આપીશ. પણ તમે થુઆતીરામાંના બાકીના જેટલા તે બોધ માનતા નથી, જેઓ શૈતાનના ઊંડા મર્મો જેમ તેઓ કહે છે તેમ જાણતા નથી, તે તમને હું હાલ કહું છું કે તમારા પર હું બીજો ભાર નાખતો નથી. તો પણ તમારી પાસે જે છે તેને હું આવું ત્યાં સુધી વળગી રહું. જે જીતે છે અને અંત સુધી મારા કામ પકડી રાખે છે તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ. તે લોડાના દંડથી તેઓ પર અધિકાર ચલાવશે અને કુંભારના વાસણની જેમ તેઓના કકડે કકડાટ થઈ જશે. હું પણ મારા પિતા પાસેથી એમ જ અધિકાર પામ્યો છું. વળી હું તેને પ્રભાતનો તારો આપીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.
પ્રકટીકરણનું પુસ્તક એનો 3જો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય 3. સારદીસમાંની મંડળીના દૂતને લખ કે જેને દેવના સાત આત્મા તથા સાત તારા છે તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું કે તું નામનો જીવે છે, પણ તું મરેલો છે. તું જાગૃત થા અને બાકીના જે મરવાની અણી પર છે તેઓને દ્રઢ કર, કેમ કે મેં તારા કામ મારા દેવની નજરમાં સંપૂર્ણ થયેલા જોયા નથી. માટે તને જે મળ્યું અને તે જે સાંભળ્યું છે તેને સંભાળ અને ધ્યાનમાં રાખ ને પસ્તાવો કર, કેમ કે જો તું જાગૃત નહીં રહેશે તો હું ચોરની જેમ આવીશ ને કઈ ઘડીએ હું તારા પર આવીશ એ તને માલુમ પડશે નહીં. તો પણ જેઓએ પોતાના વસ્ત્રો મલિન કર્યા નથી એવા થોડા એક નામ તારી પાસે સારદીસમાં છે, તે ઉજળા વસ્ત્ર પહેરીને મારી સાથે ફરશે, કેમ કે તેઓ લાયક છે. જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરાવવામાં આવશે અને જીવનના પુસ્તકમાંથી તેનું નામ હું ભૂસી નાખીશ નહીં, પણ મારા પિતાની આગળ તથા તેના દૂતોની આગળ હું તેનું નામ કબૂલ કરીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. ફિલાદેલ્ફિયામાંની મંડળીના દૂતને લખ કે જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની કૂંચી છે, જે ઉઘાડે છે અને કોઈ બંધ કરશે નહીં, ને જે બંધ કરે છે અને કોઈ ઉઘાડતો નથી, તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું. જુઓ, તારી આગળ મેં બારણું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી, કે તારામાં થોડી શક્તિ છે અને તે મારી વાત સાંભળી છે અને મારું નામ ના કબૂલ કર્યું નથી. જુઓ, જેઓ શૈતાનની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ તો પણ એવા નથી, પણ જૂઠું બોલે છે, તેઓ મારા કેટલાકને હું તને સોંપું છું. જુઓ, હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારે પગે પડશે અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે. તે મારા ધૈર્યનું વચન સાંભળ્યું છે, તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા માટે કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે તેનાથી હું પણ તેને બચાવીશ. હું વહેલો આવું છું. તારું જે છે તેને તું વળગી રહે કે કોઈ તારો મુંગટ લઈ લે નહીં. જે જીતે છે તેને હું મારા દેવના મંદિરમાં સ્તંભ કરીશ, ને તે ફરી ત્યાંથી બહાર જશે નહીં, અને તેના પર દેવનું નામ તથા મારા દેવના શહેરનું નામ, એટલે જે નવું યરૂસાલેમ મારા દેવની પાસેથી આકાશમાંથી ઉતરે છે, તેનું તથા મારું પોતાનું નવું નામ લખીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. લાવદીકિયામાંની મંડળીના દૂતને લખ કે જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરો સાક્ષી છે, જે દેવની સૃષ્ટિનું આદિકરણ છે, તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું. તું ઠંડો નથી તેમ ગરમ પણ નથી. તું ઠંડો અથવા ગરમ થાય એમ હું ચાહું છું, પણ તું હુંફાળો છે એટલે ગરમ નથી તેમ ઠંડો પણ નથી. માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. તું કહે છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી, પણ તું જાણતો નથી કે તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે. એ માટે હું તને એવી સલાહ આપું છું કે તું ધનવાન થાય માટે અગ્નિથી શુદ્ધ થયેલું સોનું મારી પાસેથી વેચાતું લે, અને તું વસ્ત્ર પહેરે ને તારી નગ્નતાની શરમ પ્રગટ ન થાય માટે ઉજળા વસ્ત્ર વેચાતા લે, અને તું દેખતો થાય માટે અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંજ. હું જેટલા પર પ્રેમ રાખું છું તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર. જુઓ, હું બારણા આગળ ઉભો રહીને ઠોકું છું. જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ, ને તે મારી સાથે જમશે. જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેના રાજ્યસન પર બેઠો છું તેમ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. પ્રકટીકરણનું પુસ્તક એનો ચોથો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય ચોથો. એ બીનાઓ બન્યા પછી મેં જોયું તો જુઓ આકાશમાં એક દ્વાર ઉઘડેલું હતું અને જે પહેલી વાણી મેં સાંભળી તે રણશિંગડાના અવાજ જેવી મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું કે અહીં ઉપર આવ અને હવે પછી જે જે થવાનું જ છે તે હું તને બતાવીશ. એકાએક હું આત્મામાં હતો અને જુઓ આકાશમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું. તે રાજ્યાસન પર એક જણ બેઠેલો હતો. જે બેઠેલો હતો તે દેખાવમાં યાસ્પીસ પાષાણ તથા લાલ જેવો હતો અને રાજ્યાસનની આસપાસ એક મેઘધનુષ્ય હતું જેનો દેખાવ લીલમ જેવો હતો. રાજ્યાસનની આસપાસ 24 આસનો હતા. તે આસનો પર 24 વડીલોને બેઠેલા મેં જોયા. તેઓએ ઉજળા વસ્ત્ર પહેરેલા હતા અને તેઓના માથા પર સોનાના મુંગટ હતા. રાજ્યાસનમાંથી વીજળીઓ વાણીઓ તથા ગર્જનાઓ નીકળે છે અને રાજ્યાસનની આગળ અગ્નિના 7 દીવા બળે છે. તે દેવના 7 આત્મા છે. રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો અને રાજ્યાસનની મધ્ય તથા રાજ્યાસનની આસપાસ આગળ પાછળ આંખોથી ભરપૂર એવા 4 પ્રાણી હતા. પહેલું પ્રાણી સિંહના જેવું હતું ને બીજું પ્રાણી વાછડાના જેવું હતું ને ત્રીજા પ્રાણીને માણસના જેવું મોં હતું ને ચોથું પ્રાણી ઉડતા ગરુડના જેવું હતું. તે 4 પ્રાણીઓમાંના દરેકને 6-6 પાંખ હતી અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતા. તેઓ પવિત્ર 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 પ્રભુદેવ સર્વશક્તિમાન જે હતો જે છે ને જે આવનાર છે એમ કહેતા રાત દિવસ વિસામો લેતા નથી. રાજ્યાસન પર જે બેઠેલો છે જે સદા સર્વકાળ જીવંત છે તેના જ્યારે તે પ્રાણીઓ મહિમા માન તથા સ્તુતિ ગાશે ત્યારે 24 વડીલો રાજ્યાસન પર બેઠેલાને પગે પડશે ને જે સદા સર્વકાળ જીવંત છે તેની આરાધના કરશે ને રાજ્યાસન આગળ પોતાના મુંગટ નાખી દેને કહેશે કે ઓ અમારા પ્રભુ તથા દેવ મહિમા માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે કેમ કે તે સર્વને ઉત્પન્ન કર્યા અને તારી ઈચ્છાથી તેઓ હતા ને ઉત્પન્ન થયા.
પ્રકટીકરણનું પુસ્તક એનો 5મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક 5. રાજ્યાસન પર જે બેઠેલો હતો તેના જમણા હાથમાં મેં એક ઓડિયું જોયું. તે અંદરની તથા બહારની બંને બાજુએ લખેલું હતું અને 7 મુદ્રાથી મુદ્રિત કરેલું હતું. મેં એક બળવાન દૂતને જોયો. તેણે મોટે અવાજે પોકારીને કહ્યું કે આ ઓડિયું ઉઘાડવાને ને તેની મુદ્રા તોડવાને કોણ યોગ્ય છે? પણ આકાશમાં અથવા પૃથ્વી પર અથવા પૃથ્વી નીચે તે ઓડિયું ખોલવાને અથવા તેમાં જોવાને કોઈ સમર્થ ન હતો. હું બહુ રડ્યો કારણ કે તે ઓડિયું ખોલવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય મળ્યો નહીં. ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે તું રડ નહીં. જો યહુદાના કુળમાંનો જે સિંહ છે જે દાઉદનું થડ છે તે ઓડિયું ખોલવાને તથા તેની 7 મુદ્રા તોડવાને વિજયી થયો છે અને રાજ્યાસનની તથા 4 પ્રાણીની વચમાં તથા વડીલોની વચમાં મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. તેને 7 સિંગડા તથા 7 આંખ હતી. એ આંખો દેવના 7 આત્મા છે જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે. ત્યાં જઈને રાજ્યાસન પર બેઠેલાના જમણા હાથમાંથી તે ઓળી લીધું અને જ્યારે તેણે તે ઓળી લીધું ત્યારે 4 પ્રાણી તથા 24 વડીલો હલવાનને પગે પડ્યા અને દરેકની પાસે વીણા તથા ધૂપે ભરેલા સોનાના પ્યાલા હતા. એ ધૂપ સંતોની પ્રાર્થનાઓ છે. તેઓ નવું કીર્તન ગાતા કહે છે કે તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાની યોગ્ય છે કેમ કે તને મારી નાખવામાં આવ્યો હતો ને તે તારા રક્તથી દેવને માટે સર્વ કુળોના ભાષાના પ્રજાના તથા દેશોમાંના લોકોને વેચાતા લીધા છે અને અમારા દેવને માટે તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે. મેં જોયું તો રાજ્યાસન તથા પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણા દૂતોની વાણી સાંભળી. તેઓની ગણતરી લાખો લાખ અને હજારો હજાર હતી. તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાની યોગ્ય છે. વળી ઉત્પન્ન થયેલું પ્રાણી જે આકાશમાં, પૃથ્વી પર તથા પૃથ્વીની નીચે તથા સમુદ્ર પર છે, તેઓમાંના સર્વને મેં એમ કહેતા સાંભળ્યા કે રાજ્યાસન પર જે બેઠેલો છે તેને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા સત્તા સદા સર્વકાળ હો. ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું આમીન, અને વડીલોએ પગે પડીને તેની સ્તુતિ કરી. પ્રકટીકરણનું પુસ્તક એનો છઠ્ઠો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય છઠ્ઠો. જ્યારે હલવાને તે સાત મુદ્રામાંની એકને તોડી ત્યારે મેં જોયું તો ચાર પ્રાણીઓમાંના એકને મેં બોલતા સાંભળ્યું. જાણે ગર્જના થતી હોય તેવા અવાજથી તેણે કહ્યું કે આવ. મેં જોયું તો જુઓ, એક સફેદ ઘોડો હતો ને તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું, અને તેને મુંગટ આપવામાં આવ્યો, અને તે જીતતો તથા જીતવા માટે નીકળ્યો. જ્યારે તેણે બીજી મુદ્રા તોડી ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું કે આવ. ત્યારે બીજો એક લાલ ઘોડો નીકળ્યો, અને તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે. વળી તેને એક મોટી તરવાર આપવામાં આવી. જ્યારે તેણે ત્રીજી મુદ્રા તોડી ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું કે આવ. ત્યારે મેં જોયું તો જુઓ, એક કાળો ઘોડો, અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવા હતા. અને ચાર પ્રાણીની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી કે અડધે શેર ઘઉં ને અડધે ત્રણ શેર જવ, પણ તેલ તથા દ્રાક્ષ રસનો બગાડ તું ન કર. જ્યારે તેણે ચોથી મુદ્રા તોડી ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી કે આવ. મેં જોયું તો જુઓ, ફિક્કા રંગનો એક ઘોડો, તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું, અને હાદેશ તેની પાછળ પાછળ ચાલતું હતું, અને તરવારથી, દુકાળથી, મરણથી તથા પૃથ્વી પરના સ્વાપદોથી જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેને આપવામાં આવ્યો. જ્યારે તેણે પાંચમી મુદ્રા તોડી ત્યારે દેવના વચનને લીધે તથા પોતે જે સાક્ષીને વળગી રહ્યા હતા તેને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં વેદી નીચે જોયા. તેઓએ મોટે અવાજે પોકળને કહ્યું કે હે સ્વામી, પવિત્ર તથા સત્ય ઇન્સાફ કરવાનું તથા પૃથ્વી પરના રહેનારાઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું તું ક્યાં સુધી મુલતવી રાખીશ? પછી તેઓમાંના દરેકને શ્વેત જભ્ભો આપવામાં આવ્યો, અને તેઓને એમ કહેવામાં આવ્યું કે તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ જેઓ તમારી જેમ માર્યા જવાના છે તેઓની સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી હજી થોડી વાર તમે વિસામો લો. જ્યારે તેણે છઠ્ઠી મુદ્રા તોડી ત્યારે મેં જોયું તો મોટો ધરતીકંપ થયો, અને સૂર્ય નિમાળાના કામળા જેવો કાળો થયો, અને આખો ચંદ્ર લોહી જેવો થઈ ગયો, અને જેમ ભારે પવનથી અંજીરી હાલી ઉઠે છે અને તેના કાચા ફળ તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર પડ્યા. વળી આકાશ વાળી લીધેલા ઓળિયાની જેમ જતું રહ્યું, અને દરેક પહાડ તથા બેટને પોતપોતાના ઠેકાણેથી ખસેડવામાં આવ્યા. જગતના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર એ તમામ ગુફાઓમાં તથા પહાડોના ખડકોને ઓથે સંતાઈ ગયા. તેઓ પહાડોને તથા ખડકોને કહે છે કે અમારા પર પડો, અને રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને સંતાળો, કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે, અને કોનાથી ઊભું રહેવાય. પ્રકટીકરણનું પુસ્તક એનો સાતમો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય સાતમો. ત્યાર પછી મેં ચાર દૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઉભા રહેલા જોયા. પૃથ્વી પર, સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય તેટલા માટે તેઓ પૃથ્વીના ચાર વાયુને અટકાવી રાખ્યા. વળી મેં બીજા એક દૂતને ઉગમણી દિશાથી ચડતો જોયો. તેની પાસે જીવતા દેવની મુદ્રા હતી, અને જે ચાર દૂતોને પૃથ્વી તથા સમુદ્રને ઉપદ્રવ કરવાની સત્તા આપવામાં આવી હતી તેઓને તેણે મોટે અવાજે હાંક મારીને કહ્યું કે જ્યાં સુધી અમે અમારા દેવના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા જળોને ઉપદ્રવ કરશો નહીં. અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી, ઇસરાયલ પુત્રોના સર્વ કુળોમાંના 1,44,000 મુદ્રિત થયા. યહુદાના કુળમાંના 12,000 મુદ્રિત થયા. રૂબેનના કુળમાંના 12,000, ગાદના કુળમાંના 12,000, આશેરના કુળમાંના 12,000, નફતાલીના કુળમાંના 12,000, મનાસાના કુળમાંના 12,000, સિમ્યોનના કુળમાંના 12,000, લેવીના કુળમાંના 12,000, ઇસાખારના કુળમાંના 12,000, ઝબુલોનના કુળમાંના 12,000, યુસફના કુળમાંના 12,000 અને બિન્યામીનના કુળમાંના 12,000 મુદ્રિત થયા. આ બિનાઓ બન્યા પછી મેં જોયું તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા સર્વ કુળના લોકના તથા ભાષાના કોઈથી ગણી શકાય નહીં એટલા માણસોની એક મોટી સભા, તેઓ રાજાસરની આગળ તથા હલવાનની આગળ ઉભેલા હતા. તેઓએ શ્વેત જભ્ભા પહેરેલા હતા અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. તેઓ મોટે અવાજે પુકારીને કહે છે કે અમારો દેવ જે રાજ્યસન પર બેઠેલો છે તેને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોજો. સઘળા દૂતો રાજ્યસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીની આસપાસ ઉભા રહેલા હતા. તેઓ રાજ્યસનની આગળ દંડવત પ્રણામ કરતા દેવની આરાધના કરીને કહ્યું કે આમીન. અમારા દેવને ધન્યવાદ તથા મહિમા તથા જ્ઞાન તથા આભાર સ્તુતિ તથા માન તથા પરાક્રમ તથા સામર્થ્ય સદા સર્વકાળ હો, આમીન. પછી તે વડીલોમાંના એકે મને પૂછ્યું કે જેઓએ શ્વેત જભ્ભા પહેરેલા છે તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે? તેને મેં કહ્યું કે મારા મુરબ્બી, તમે જાણો છો. તેણે મને કહ્યું કે જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે. તેઓએ પોતાના વસ્ત્ર ધોયા અને હલવાનના રક્તમાં ઉજળા કર્યા, માટે તેઓ દેવના રાજસની આગળ છે અને તેના મંદિરમાં રાત દિવસ તેની સેવા કરે છે. અને રાજસન પર જે બેઠેલો છે તે તેમના પર મંડપ રૂપે રહેશે. તેઓને ફરી ભૂખ લાગશે નહીં અને ફરી તરસ પણ લાગશે નહીં, અને સૂર્યની ઝાળ અથવા કોઈ પ્રકારનો તાપ તેઓના ઉપર પડશે નહીં, કેમ કે રાજસનની મધ્ય જે હલવાન છે તેઓનો પાળક થશે અને જીવનના પાણીના જરાઓ પાસે તેઓને દોરી લઈ જશે, અને દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછી નાખશે. પ્રકટીકરણનું પુસ્તક એનો 8મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક 8. જ્યારે તેણે 7મી મુદ્રા તોડી ત્યારે આશરે 1 ઘડી સુધી આકાશમાં મૌન રહ્યું, અને દેવની આગળ ઉભા રહેનારા 7 દૂતોને મેં જોયા. તેઓને 7 રણસિંગડા આપવામાં આવ્યા. ત્યાર પછી બીજો એક દૂત આવીને વેદીની પાસે ઉભો રહ્યો. તેના હાથમાં સોનાની ધૂપદાની હતી અને તેને પુષ્કળ ધૂપ દ્રવ્ય આપવામાં આવ્યું, જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે રાજ્યસનની સામેની સોનાની વેદી પર તેને અર્પણ કરે. તે દૂતના હાથમાંથી ધૂપની ધૂણી સંતોની પ્રાર્થનાઓ સાથે દેવની આગળ ચડી. પછી દૂતે ધૂપદાની લઈને તેમાં વેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો. ત્યાર પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપ થવા લાગ્યા. પછી જે 7 દૂતની પાસે 7 રણસિંગડ હતા તેઓ વગાડવા માટે તૈયાર થયા. પહેલાએ વગાડ્યું એટલે રક્ત મિશ્રિત કરા તથા આગ થયા અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા, અને તેથી પૃથ્વીનો 3જો ભાગ બળી ગયો, ઝાડોનો 3જો ભાગ બળી ગયો અને સઘળું લીલું ઘાસ બળી ગયું. પછી બીજા દૂતે વગાડ્યું ત્યારે આગથી બળતા મોટા પહાડના જેવું કંઈક સમુદ્રમાં ફેંકવામાં આવ્યું, એટલે સમુદ્રનો 3જો ભાગ લોહી થઈ ગયો, જેથી સમુદ્રમાંના જીવતા પ્રાણીઓનો 3જો ભાગ મરણ પામ્યો અને વહાણોના 3જા ભાગનો નાશ થયો. પછી 3જા દૂતે વગાડ્યું એટલે દીવાના જેવો બળતો એક મોટો તારો આકાશમાંથી નદીઓના 3જા ભાગ પર તથા પાણીના જરા ઉપર પડ્યો તે તારાનું નામ કડવાદોના છે અને તેથી પાણીનો ત્રીજો ભાગ કડવાદોના રૂપ થયો અને તે પાણી કડવા થયા તેથી ઘણા માણસો મરણ પામ્યા. પછી ચોથા દૂતે વગાડ્યું ત્યારે સૂર્યના ત્રીજા ભાગ પર તથા ચંદ્રના ત્રીજા ભાગ પર તથા તારાઓના ત્રીજા ભાગ પર પ્રહાર થયો કે જેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરૂપ થાય અને દિવસનો ત્રીજો ભાગ તેમજ રાતનો ત્રીજો ભાગ પ્રકાશ રહિત થાય. પછી મેં જોયું તો અંતરિક્ષમાં મેં એક ઉડતા ગરુડને મોટે અવાજે કહેતો સાંભળ્યો કે જે બીજા ત્રણ દૂતો વગાડવાના છે તેઓના રણશિંગડાના બાકી રહેલા નાદને લીધે પૃથ્વી પર રહેનારાઓને અફસોસ અફસોસ અફસોસ. પ્રકટીકરણનું પુસ્તક એનો 9મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય 9. જ્યારે પાંચમા દૂતે વગાડ્યું ત્યારે મેં એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. તેને ઊંડાણના ખાળાની કૂંચી આપવામાં આવી. તેણે ઊંડાણના ખાળાને ઉઘાડ્યો એટલે તેમાંથી મોટી ભઠ્ઠીના ધુમાડા જેવો ધુમાડો નીકળ્યો અને ખાળાના ધુમાડાથી સૂર્ય તથા વાતાવરણ અંધરાયા અને ધુમાડામાંથી તીરો નીકળીને પૃથ્વી પર આવ્યા અને પૃથ્વી પરના વિંછુઓના જેવી શક્તિ તેઓને આપવામાં આવી અને તેઓને એવું ફરમાવવામાં આવ્યું કે પૃથ્વીના ઘાસને કોઈ લીલોતરીને તથા કોઈ પણ ઝાડને ઉપદ્રવ ન કરો, પણ જે માણસોના કપાળ પર દેવની મુદ્રા નથી તેઓને ઉપદ્રવ કરો. વળી તેઓને એવી આજ્ઞા આપવામાં આવી કે તેઓ તેમને મારી નાખે નહીં, પણ 5 મહિના સુધી તેમને પીડા કરે. અને વીંછું જ્યારે માણસને ડંખ મારે છે તે વખતની પીડા જેવી તેઓની પીડા હતી. તે સમયે માણસો મરણને માટે તલપી રહેશે પણ તે પામશે જ નહીં, અને તેઓ મરવાની બહુ ઈચ્છા રાખશે પણ મરણ તેઓની પાસેથી નાસી જશે. તે તીડોના આકાર લડાઈને માટે સજ્જ થયેલા ઘોડાઓના જેવા હતા અને તેઓના માથા પર સોનાના જેવા મુંગટ હતા ને તેઓના મુખ માણસોના મુખ જેવા હતા. તેઓના કેશ સ્ત્રીના કેશ જેવા અને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા અને તેઓના પર લોખંડના બખ્તર જેવા બખ્તર હતા અને તેઓની પાંખોનો અવાજ લડાઈમાં દોડતા ઘણા ઘોડાના રથોના ગડગડાટ જેવો હતો. વીંછુઓના જેવી તેઓને પૂંછડી છે અને ડંખ પણ છે, અને 5 મહિના સુધી માણસોને ઉપદ્રવ કરવાની તેઓની પૂંછડીઓમાં શક્તિ છે. ઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે. તેનું નામ હિબ્રુ ભાષામાં અબદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ અપોલ્યોન એટલે સંહારક છે. પહેલી આપત્તિ આવી ગઈ છે, જુઓ હવે પછી બીજી 2 આપત્તિઓ આવવાની છે. પછી છઠ્ઠા દૂતે વગાડ્યું ત્યારે દેવની સન્મુખની સોનાની વેદીના શિંગડામાંથી નીકળતી એક વાણી મેં સાંભળી. તેણે જે છઠ્ઠા દૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું કે મહાનદી ફ્રાત પર જે 4 દૂતોને બાંધેલા છે તેઓને છોડી મૂક. માણસોના ત્રીજા ભાગને મારી નાખવા માટે જે 4 દૂતોને નિર્મિત ઘડી દિવસ મહિના તથા વર્ષને માટે તૈયાર રાખેલા હતા તેઓને છોડવામાં આવ્યા. તેઓના લશ્કરના ઘોડેસવારોની સંખ્યા 20 કરોડ હતી તેઓની સંખ્યા મેં સાંભળી. આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ પર બેઠેલાઓને જોયા. તેઓના બખ્તર અગ્નિ જેવા રાતા તથા જાંબુડા તથા ગંધકના રંગના હતા. તે ઘોડાઓના માથા સિંહોના માથા જેવા છે અને તેઓના મોંમાંથી અગ્નિ ધુમાડો તથા ગંધક નીકળે છે. એ 3 અનર્થથી એટલે તેઓના મોંમાંથી નીકળતા અગ્નિથી ધુમાડાથી તથા ગંધકથી માણસોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યો, કેમ કે ઘોડાઓનું સામર્થ્ય તેઓના મોંમાં તથા તેઓના પૂંછડામાં છે, કારણ કે તેઓના પૂંછડા સાપના જેવા છે ને એ પૂંછડાઓને માથા હોય છે જેથી તેઓ ઉપદ્રવ કરે છે. બાકીના જે માણસોને તે અનર્થથી મારી નાખવામાં આવ્યા નહીં તેઓએ પોતાના હાથની કૃત્યો સંબંધી પસ્તાવો કર્યો નહીં, એટલે તેઓએ ભૂતોની તથા સોનારૂપાની પિત્તળની પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી તેઓની પૂજા કરવાનો પસ્તાવો કર્યો નહીં. વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ, પોતાની જાદુક્રિયા, પોતાના વ્યભિચાર તથા પોતાની ચોર્ય વિશે પસ્તાવો કર્યો નહીં. પ્રકટીકરણનું પુસ્તક એનો 10મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય 10. પછી મેં બીજા એક બળવાન દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથા પર મેઘધનુષ હતું. તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા. તેના હાથમાં એક નાનું ખુલ્લું કરેલું ઓળિયું હતું, ને તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર તથા ડાબો પગ પૃથ્વી પર મૂક્યો. તેણે સિંહની ગર્જના જેવા મોટે સાદે પોકાર કર્યો, અને જ્યારે તેણે પોકાર કર્યો ત્યારે 7 ગર્જના બોલી. જ્યારે તે 7 ગર્જના બોલી ત્યારે તેઓએ જે કહ્યું તે હું લખી લેવાનો હતો, પણ મેં આકાશમાંથી એક વાણીને એમ કહેતી સાંભળી કે 7 ગર્જનાઓએ જે જે વાતો કહી તેના પર તું મુદ્રા કર, ને તેઓને લખ નહીં. જે દૂતને સમુદ્ર પર તથા પૃથ્વી પર મેં ઉભો રહેલો જોયો હતો, તેણે પોતાનો જમણો હાથ આકાશ તરફ ઊંચો કર્યો, અને જે સદા સર્વકાળ જીવંત છે તેણે આકાશ તથા તેમાં જે કંઈ છે તે, ને પૃથ્વી તથા તેમાં જે કંઈ છે તે, અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે સર્વને ઉત્પન્ન કર્યું. તેના સમ ખાઈને તેણે કહ્યું કે હવે વિલંબ થશે નહીં. પણ 7મા આદૂતની વાણીના સમયમાં, એટલે જ્યારે તે વગાવવા માંડશે, ત્યારે દેવનો મર્મ જે તેણે પોતાના દાસોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે. અને આકાશમાંથી જે વાણી મેં સાંભળી હતી તેણે ફરીથી મને સંબોધીને કહ્યું કે તું જા, ને જે દૂત સમુદ્ર પર તથા પૃથ્વી પર ઉભેલો છે તેના હાથમાં જે ઉઘાડું ઓળિયું છે તે લે. મેં દૂતની પાસે જઈને તેને કહ્યું કે એ નાનું ઓળિયું મને આપ. તેણે મને કહ્યું કે આ લે, ને તેને ખાઈ જા. તેને ખાધા પછી તે તને કડવું લાગશે, પણ તારા મોંમાં તે મધ જેવું ગળ્યું લાગશે. ત્યારે હું દૂતના હાથમાંથી નાનું ઓળિયું લઈને તેને ખાઈ ગયો. તે મારા મોંમાં મધ જેવું ગળ્યું લાગ્યું, પણ તેને ખાધા પછી તે મને કડવું લાગ્યું. ત્યારે મને એમ કહેવામાં આવે છે કે ઘણા લોકો તથા દેશો તથા ભાષાઓ તથા રાજાઓ વિશે તારે પ્રબોધ કરવો જોઈએ. પ્રકટીકરણનું પુસ્તક એનો 11મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય 11. પછી લાકડી જેવું એક બરૂ મને આપવામાં આવ્યું, અને મને કહેવામાં આવ્યું કે તું ઊઠ, ને દેવના મંદિરનું તથા વેદીનું માપ લે, અને મંદિરમાં ઉપાસના કરનારાઓની ગણતરી કર. પણ મંદિરની બહારનું આંગણું પડતું મૂક, તેનું માપ ન લે, કેમ કે તે વિદેશીઓને આપવામાં આવેલું છે. તેઓ 42 મહિના સુધી પવિત્ર નગરને ખૂંદી નાખશે. મારા 2 શાહેદો ટાટ પહેરીને 1260 દિવસ સુધી પ્રબોધ કરે એવો હું તેઓને અધિકાર આપીશ. જૈતુનના જે 2 ઝાડ તથા જે 2 દીવી પૃથ્વીના દેવની સમક્ષ ઉભા રહેલા છે તેઓ એ જ છે. જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે તો તેઓના મોંમાંથી અગ્નિ નીકળે છે, ને તે તેઓના શત્રુઓનો સંહાર કરે છે. અને જો કોઈ તેઓને ઈજા કરવા માંગે તો તે જ પ્રમાણે તેણે માર્યા જવું જોઈએ. તેઓને આકાશ બંધ કરવાની સત્તા છે, કે તેઓના પ્રબોધ કરવાના સમયમાં વરસાદ વરસે નહીં, અને તેઓને પાણીનું લોહી કરવાની સત્તા છે, અને તેઓ જ્યારે જ્યારે ચાહે ત્યારે ત્યારે તેઓ પૃથ્વી પર દરેક જાતની આફત લાવે. જ્યારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે ત્યારે જે સ્વાપદ ઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરીને તેઓને જીતશે અને તેમને મારી નાખશે. જે મોટા નગરને આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવામાં આવે છે, જ્યાં તેઓના પ્રભુને વધસ્તંભે જડવામાં આવ્યો, તે નગરના રસ્તામાં તેઓના મૂળદા પડ્યા રહેશે. અને લોકો તથા કૂળો તથા ભાષાઓ તથા દેશોમાંથી આવેલા માણસો 3.5 દિવસ સુધી તેઓના મૂળદા જુએ છે. અને તેઓના મૂળદાને કબરમાં દાટવા દેતા નથી. પૃથ્વી પરના રહેનારાઓ તેઓને લીધે ખુશી થાય છે અને આનંદ કરે છે. તેઓ એકબીજા પર ભેટ મોકલશે, કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરના રહેનારાઓને દુઃખ દીધું હતું. પણ 3.5 દિવસ પછી દેવ તરફથી જીવનનો આત્મા તેઓમાં બેઠો, એટલે તેઓ પોતાના પગ પર ઉભા રહ્યા અને તેઓને જોનારાઓને ઘણો ભય લાગ્યું. તેઓએ આકાશમાંથી મોટી વાણી પોતાને એમ કહેતા સાંભળી કે તમે અહીં ઉપર ચડી આવો, અને તેઓ મેઘારૂઢ થઈને આકાશમાં ચડી ગયા અને તેઓના શત્રુઓએ તેઓને ચડતા જોયા. તે સમયે મોટો ધરતીકંપ થયો, જેથી તે નગરનો 10મો ભાગ જમીનદોસ્ત થયો. એ ધરતીકંપથી 7,000 માણસો માર્યા ગયા અને જે બાકી રહ્યા હતા તેઓ ભયભીત થયા ને તેઓએ આકાશના દેવની સ્તુતિ કરી. બીજી આપત્તિ આવી ગઈ છે, જુઓ હવે ત્રીજી આપત્તિ સત્વર આવે છે. પછી 7મા દૂતે વગાડ્યું, ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેના ખ્રિસ્તનું થયું છે. તે સદા સર્વકાળ રાજ કરશે. જે 24 વડીલો દેવની સમક્ષ પોતાના આસન પર બેઠા હતા તેઓએ દંડવત પ્રણામ કરીને દેવની આરાધના કરી અને કહ્યું કે હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, જે છે ને જે હતો, અમે તારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે તે તારું મહાન સામર્થ્ય ધારણ કર્યું છે અને તું રાજ કરવા લાગ્યો છે. દેશોના લોકો ક્રોધે ભરાયા અને તારો કોપ પ્રગટ થયો અને મરેલાનો ઇન્સાફ થવાનો અને તારા સેવકો એટલે પ્રબોધકો, સંતો તથા તારા નામથી ડરનારા, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો તથા જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે. ત્યાર પછી આકાશમાંનું દેવનું મંદિર ખોલવામાં આવ્યું અને તેના મંદિરમાં તેના કરારનો કોષ જોવામાં આવ્યો અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ધરતીકંપ થયા, તથા પુષ્કળ કરા પડ્યા. પ્રકટીકરણનું પુસ્તક એનો 12મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક 12. ત્યાર પછી આકાશમાં મોટું ચિહ્ન જોવામાં આવ્યું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી જોવામાં આવી. તેના પગ નીચે ચંદ્ર ને તેના માથા પર 12 તારાનો મુંગટ હતો. તે ગર્ભવતી હતી, તેને પ્રસવ વેદના થતી હતી અને તેની પીડાને લીધે તે બૂમ પાડતી હતી. વળી આકાશમાં બીજું એક ચિહ્ન પણ જોવામાં આવ્યું, જુઓ મોટો લાલ અજગર હતો. તેને 7 માથા ને 10 શિંગડા હતા અને તેના માથા પર 7 મુંગટ હતા. તેના પૂંછડાએ આકાશના તારાઓનો 3ો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. અને જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો તેને જ્યારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે અજગર તેની આગળ ઊભો રહ્યો હતો. તેને પુત્ર નર બાળક અવતર્યો. એ સર્વ દેશના લોકો પર લોખંડના દંડથી રાજ કરશે. તેના બાળકને ઉંચકીને દેવ પાસે તથા તેના રાજાસન પાસે લઈ જવામાં આવ્યો અને તે સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ. ત્યાં દેવે તેને માટે 1260 દિવસ સુધી તેનું પોષણ થાય એવું એક સ્થળ તૈયાર કરી રાખ્યું છે. પછી આકાશમાં લડાઈ જાગી. મિખાઇલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા, તો પણ તેઓ તેમને જીત્યા નહીં ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહીં. તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શૈતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા. ત્યારે આકાશમાં મેં મોટી વાણી બોલતી સાંભળી કે હવે તારણ, પરાક્રમ, અમારા દેવનું રાજ્ય તથા તેના ખ્રિસ્તનો અધિકાર આવ્યા છે, કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર જે અમારા દેવની આગળ રાત દિવસ તેઓના પર દોષ મૂકે છે તેને નીચે ફેંકવામાં આવ્યો છે. તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે અને છેક મરતા સુધી તેઓએ પોતાના જીવને વહાલો ગણ્યો નહીં. એ માટે ઓ આકાશો તથા તેઓમાં રહેનારાઓ, તમે આનંદ કરો. પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ, કેમ કે શેતાન તમારી પાસે ઉતરી આવ્યો છે ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે. જ્યારે અજગરે જોયું કે મને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો છે, ત્યારે જે સ્ત્રીને નરબાળક અવતર્યો હતો તેને તેણે સતાવી. તે સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી કે જેથી તે સાપની નજર આગળથી અરણ્યમાં પોતાને નિમેલે ઠેકાણે ઉડી જાય અને ત્યાં સમય તથા સમયો તથા અડધો સમય સુધી તેનું પ્રતિપાલન કરવામાં આવે છે. ત્યારે સાપે તે સ્ત્રીની પાછળ પોતાના મોંમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ છોડી મૂક્યો કે તેના પૂરથી તે તણાઈ જાય. પણ પૃથ્વીએ તે સ્ત્રીને સહાય કરી એટલે તે પોતાનો મોં ઉગાડીને અજગરે પોતાના મોંમાંથી છોડી મૂકેલી નદીને પી ગઈ. ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો અને તેના બાકીના સંતાન એટલે જેઓ દેવની આજ્ઞા પાળે છે અને ઈસુની સાક્ષીને વળગી રહે છે તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો અને તે સમુદ્રની રેતી પર ઉભો રહ્યો. પ્રકટીકરણનું પુસ્તક એનો 13મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક 13. પછી મેં એક સ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું. તેને 10 શિંગડા તથા 7 માથા હતા અને તેના શિંગડા પર 10 મુંગટ તથા તેના માથા પર ઈશ્વર નિંદક નામો હતા. જે સ્વાપદને મેં જોયું તે ચિત્તાના જેવું હતું અને તેના પગ રીંછના પગ જેવા હતા અને તેનું મોં સિંહના મોં જેવું હતું. તેને અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્યસન તથા મોટો અધિકાર આપ્યા. મેં તેના માથામાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું, પણ તેનો પ્રાણઘાતક ઘા રૂઝાયો અને આખું જગત સ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યું. અને અજગરે સ્વાપદને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની આરાધના કરી. વળી તેઓએ સ્વાપદની પણ આરાધના કરી અને કહ્યું કે સ્વાપદના જેવું બીજું કોણ છે અને એની સામે લડી શકે એવું કોણ છે? અને મોટી મોટી વાતો બોલનાર તથા ઈશ્વર નિંદા કરનાર મોં તેને આપવામાં આવ્યું અને 42 મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો. તેણે દેવની નિંદા કરવા માટે પોતાનું મોં ખોલ્યું કે તે તેના નામની, તેના મંડપની તથા આકાશમાં રહેનારાઓની નિંદા કરે. તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે સંતોની સામે લડે અને તેઓને જીતે. વળી દરેક જાતિ તથા પ્રજા તથા ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો. જેઓના નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવનના પુસ્તકમાં લખેલા નથી, એવા પૃથ્વી પર રહેનારા સર્વ તેની આરાધના કરશે. જો કોઈને કાન હોય તો તે સાંભળે. જો કોઈ બીજાને દાસત્વમાં લઈ જાય તો તે પોતે દાસત્વમાં જશે. જો કોઈ બીજાને તરવારથી મારી નાખે તો તેને પોતાને તરવારથી મારે જવું પડશે. આમાં સંતોનું ધૈર્ય તથા તેઓનો વિશ્વાસ રહેલા છે. પછી મેં પૃથ્વીમાંથી બીજા એક સ્વાપદને નીકળતું જોયું. તેને હલવાનના શિંગડા જેવા 2 શિંગડા હતા અને અજગરની જેમ તે બોલતું હતું. પહેલા સ્વાપદનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે અને જે પહેલા સ્વાપદનો પ્રાણઘાતક ઘા રૂઝાયો હતો તેની આરાધના પૃથ્વી પાસે તથા તે પર રહેનારોની પાસે તે કરાવે છે અને તે મોટા ચમત્કારો કરે છે, એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે. સ્વાપદની સમક્ષ જે ચમત્કારો કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો તેઓથી પૃથ્વી પર રહેનારાઓને તે ભમાવે છે અને પૃથ્વી પર રહેનારાઓને તે કહે છે કે જે સ્વાપદ તરવારથી ઘાયલ થયું હતું છતાં તે જીવતું રહ્યું, તેની મૂર્તિ બનાવો. અને એને એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે તે સ્વાપદની મૂર્તિમાં પ્રાણ મૂકે જેથી તે સ્વાપદની મૂર્તિ બોલે અને જેટલા માણસો સ્વાપદની મૂર્તિની આરાધના ન કરે તેટલાને તે મારી નંખાવે. વળી નાના તથા મોટા, ધનવાન તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણા હાથ પર અથવા તેઓના કપાળ પર તે છાપ લેવડાવે છે. વળી જેને તે છાપ એટલે સ્વાપદનું નામ અથવા તેના નામની સંખ્યા હોય તે વગર બીજા કોઈથી કંઈ વેચાઈ લેવાય નહીં. એવી પણ તે ફરજ પાડે છે. આમાં ચાતુર્ય રહેલું છે. જેને બુદ્ધિ છે તે સ્વાપદની સંખ્યા ગણે, કેમ કે તે એક માણસના નામની સંખ્યા છે અને તેની સંખ્યા 666 છે. પ્રકટીકરણનું પુસ્તક એના 14મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય 14. પછી મેં જોયું તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઉભેલું હતું અને તેની સાથે 144,000 સંતો હતા. તેઓના કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું. મેં ઘણા પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી આકાશમાંથી વાણી સાંભળી. તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી વાણી હતી. તેઓ રાજસ્થાનની આગળ અને 4 પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે 9 કીર્તન ગાય છે. પૃથ્વી પરથી જે 144,000ને ખરીદવામાં આવ્યા હતા, તેઓ વગર બીજું કોઈ એ કીર્તન શીખી શક્યું નહીં. સ્ત્રીઓના સંસર્ગથી જેઓ અપવિત્ર થયા નથી તેઓ એ છે, કેમ કે તેઓ કુંવારા છે અને હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે તેઓ એ છે. તેઓને દેવને માટે તથા હલવાનને માટે પ્રથમ ફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા. તેઓના મોંમાં અસત્ય ન હતું, તેઓ નિર્દોષ છે. પછી મેં એક બીજા દૂતને અંતરિક્ષમાં ઉડતો જોયો. પૃથ્વી પર રહેનારાઓમાં એટલે સર્વ રાજ્ય, જાતિ, ભાષા તથા પ્રજાઓમાં પ્રગટ કરવાને તેની પાસે સનાતન સુવાર્તા હતી. તે મોટે અવાજે કહે છે કે દેવથી બીઓ ને તેને મહિમા આપો, કેમ કે તેના ન્યાયકરણનો સમય આવ્યો છે અને જેના આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા પાણીના જરાઓને ઉત્પન્ન કર્યા તેની આરાધના કરો. ત્યાર પછી તેની પાછળ બીજો એક દૂત આવીને બોલ્યો કે પડ્યું રે મોટું બાબિલોન શહેર, પડ્યું કે જેણે પોતાના વ્યભિચારને લીધે રેડાયેલો કોપરૂપી દ્રાક્ષરસ સર્વ દેશોના લોકોને પાયો છે. પછી તેઓની પાછળ ત્રીજો દૂત આવીને મોટે અવાજે બોલ્યો કે સ્વાપદને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લે, તો તે પણ દેવનો કોપરૂપી દ્રાક્ષરસ જે તેના ક્રોધના પ્યાલામાં નર્યો રેડેલો છે તેમાંથી પીશે અને પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ અગ્નિથી તથા ગંધકથી તેરી બાશે અને તેઓની પીડાનો ધુમાળો સદા સર્વકાળ ઉપર ચઢ્યા કરે છે. જેઓ સ્વાપદની તથા તેની મૂર્તિની આરાધના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લે છે તેઓને રાત દિવસ વિશ્રાંતિ નથી. આમાં સંતોનું ધૈર્ય એટલે જેઓ દેવની આજ્ઞા પાળે છે તથા ઈસુ પર વિશ્વાસ રાખે છે તેઓનું ધૈર્ય રહેલું છે. પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી કે તું એમ લખ કે હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે. આત્મા કહે છે હા કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે, કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે. પછી મેં જોયું તો જુઓ ઉજળું વાદળું ને તેના પર મનુષ્ય પુત્રના જેવો એક પુરુષ બેઠેલો હતો. તેના માથા પર સોનાનો મુંગટ હતો અને તેના હાથમાં ધારવાળું દાંતરડું હતું. પછી મંદિરમાંથી બીજા એક દૂતને બહાર આવીને વાદળા પર બેઠેલા પુરુષને મોટે અવાજે હાંક મારી કે તું તારું દાંતરડું લગાડીને કાપ, કેમ કે કાપણીની મોસમ આવી છે, કારણ કે પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે. ત્યારે વાદળા પર બેઠેલા પુરુષે પૃથ્વી પર પોતાનું દાંતરડું નાખ્યું એટલે પૃથ્વી પરના પાકની કાપણી કરવામાં આવી. ત્યાર પછી આકાશમાંના મંદિરમાંથી બીજો એક દૂત બહાર આવ્યો. તેની પાસે પણ ધારવાળું દાંતરડું હતું અને બીજો એક દૂત એટલે જેને અગ્નિ પર અધિકાર છે તે વેદી પાસેથી બહાર આવ્યો. તેણે જેની પાસે ધારવાળું દાંતરડું હતું તેને મોટે અવાજે કહ્યું કે તું તારું ધારવાળું દાંતરડું લગાડીને પૃથ્વીના દ્રાક્ષાવેલાના ઝુમખાને લણી લે, કેમ કે તેની દ્રાક્ષા પાકી ચૂકી છે. ત્યારે તે દૂતે પોતાનું દાંતરડું પૃથ્વી પર નાખ્યું અને પૃથ્વીના દ્રાક્ષાવેલાના ઝુમખાને કાપી લીધા ને દેવના કોપના મોટા દ્રાક્ષકુંડમાં નાખ્યા અને દ્રાક્ષકુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું અને દ્રાક્ષ કુંડમાંથી 200 માઇલ સુધી ઘોડાઓની લગામોને પહોંચે એટલું લોહી વહી નીકળ્યું. પ્રકટીકરણનું પુસ્તક એનો 15મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક 15. ત્યાર પછી મેં આકાશમાં બીજું એક મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, એટલે 7 દૂત અને તેઓની પાસે છેલ્લા 7 અનર્થ હતા, કેમ કે તેઓમાં દેવનો કોપ પૂરો કરવામાં આવે છે. પછી મેં જાણે કે અગ્નિ મિશ્રિત ચળકતો સમુદ્ર જોયો અને જેઓએ સ્વાપત પર, તેની મૂર્તિ પર તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો, તેઓ તે ચળકતા સમુદ્ર પાસે ઉભા રહેલા હતા ને તેઓની પાસે દેવની વાણીઓ હતી. તેઓ દેવના સેવક મૂસાનું કીર્તન તથા હલવાનું કીર્તન ગાઈને કહે છે કે હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, તારા કામો મહાન તથા અદભુત છે. હે યુગોના રાજા, તારા માર્ગ ન્યાયી તથા સત્ય છે. હે પ્રભુ, તારાથી કોણ નહીં બીશે અને તારા નામની સ્તુતિ કોણ નહીં ગાશે, કેમ કે એકલો તું પવિત્ર છે. હા, સગળી પ્રજાઓ તારી આગળ આવશે ને તારી આરાધના કરશે, કેમ કે તારા ન્યાય કૃત્યો પ્રગટ થયા છે. ત્યાર પછી મેં જોયું તો આકાશમાં સાક્ષ્ય મંડપના મંદિરને ખોલવામાં આવ્યું હતું અને જે 7 દૂતની પાસે 7 અનર્થ હતા તેઓ મંદિરમાંથી બહાર આવ્યા. તેઓએ સ્વચ્છ તથા ચળકતા શણના વસ્ત્ર પહેરેલા હતા તથા છાતી પર સોનાના પટ્ટા બાંધેલા હતા. પછી 4 પ્રાણીઓમાંના એકે સદા સર્વકાળ જીવંત દેવના કોપથી ભરેલા સોનાના 7 પ્યાલા તે 7 દૂતને આપ્યા અને દેવના મહિમાના તથા તેના પરાક્રમના ધુમાળાથી મંદિર ભરાઈ ગયું અને 7 દૂતના 7 અનર્થ પૂરા થયા. ત્યાં સુધી કોઈથી મંદિરમાં પ્રવેશ થઈ શક્યો નહીં. પ્રકટીકરણનું પુસ્તક એનો 16મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક 16. ત્યાર પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી. ત્યાં 7 દૂતને કહ્યું કે તમે જાઓ અને દેવના કોપના 7 પ્યાલા પૃથ્વી પર રેડી દો. ત્યારે પહેલા દૂતે જઈને પોતાનું પ્યાલું પૃથ્વી પર રેડી દીધું, એટલે જે માણસો પર સ્વાપદની છાપ હતી ને જેઓ તેની મૂર્તિને પૂજતા હતા તેઓને ત્રાસદાયક તથા પીડાકારક ગારું થયું. પછી બીજાએ પોતાનું પ્યાલું સમુદ્ર પર રેડી દીધું, એટલે સમુદ્ર મૂળદાના લોહી જેવો થઈ ગયો અને તેમાંનું દરેક સજીવ પ્રાણી મરણ પામ્યું. પછી ત્રીજાએ પોતાનું પ્યાલું નદીઓ પર તથા પાણીના જરાવ પર રેડી દીધું, એટલે તેઓ લોહી થઈ ગયા. ત્યારે પાણીના દૂતને મેં એમ બોલતા સાંભળ્યો કે હે પવિત્ર, તું જે છે ને હતો, તું ન્યાયી છે, કેમ કે તે એવો અદલ ન્યાય કર્યો છે, કારણ કે તેઓએ તારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વેવડાવ્યું અને તેઓને લોહી પીવાને આપ્યું છે, તેઓ એ માટે લાયક છે. ત્યારે મેં વેદીને એમ કહેતા સાંભળી કે હા, હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, તારા ન્યાય ચુકાદા સત્ય તથા યથાર્થ છે. પછી ચોથાએ પોતાનું પ્યાલું સૂરજ પર રેડી દીધું, એટલે તેને અગ્નિથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી. માણસો મોટી આંસી દાઝ્યા અને તેથી જે દેવને આ અનર્થો પર અધિકાર છે તેના નામની તેઓએ નિંદા કરી, પણ તેઓએ પસ્તાવો કર્યો નહીં અને દેવને મહિમા આપ્યો નહીં. પછી 5મા પોતાનું પ્યાલું સ્વાપદના રાજ્યસન પર રેડી દીધું, એટલે તેના રાજ્યમાં અંધકાર વ્યાપી ગયો અને તેઓએ વેદનાને લીધે પોતાની જીભો કરડી અને પોતાની વેદનાને લીધે તથા પોતાના ઘરને લીધે તેઓએ આકાશના દેવની નિંદા કરી, પણ તેઓ પોતાના કામોનો પશ્ચાતાપ કર્યો નહીં. પછી 6ઠાએ પોતાનું પ્યાલું મોટી નદી પર, એટલે ફ્રાત પર રેડી દીધું, એટલે ઉગમણથી જે રાજાઓ આવનાર છે તેઓને માટે રસ્તો તૈયાર થાય માટે તેનું પાણી સુકાઈ ગયું. ત્યારે પેલા અજગરના મોંમાંથી તથા સ્વાપદના મોંમાંથી તથા જૂઠા પ્રબોધકોના મોંમાંથી દેડકાના જેવા 3 અશુદ્ધ આત્મા નીકળતા મેં જોયા, કેમ કે તેઓ ચમત્કારો કરનારા ભૂતોના આત્મા છે, કે જેઓ સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઈ માટે આખા જગતના રાજાઓને એકઠા કરવા માટે તેઓની પાસે બહાર જાય છે. જુઓ, ચોરની જેમ હું આવું છું, જે જાગૃત રહે છે અને પોતાના વસ્ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગ્ન ચાલવું ન પડે અને પોતાની લાજ ન દેખાય, તેને ધન્ય છે. અને હિબ્રુ ભાષામાં જેને હર મગેદોન કહે છે તે જગ્યાએ તેઓએ તેઓને એકઠા કર્યા. પછી સાતમાએ પોતાનું પ્યાલું વાતાવરણમાં રેડી દીધું એટલે સમાપ્ત થયું. એમ બોલતી મોટી વાણી મંદિરના રાજ્યસનમાંથી થઈ અને વીજળીઓ વાણીઓ તથા ગર્જનાઓ થયા. વળી મોટો ધરતીકંપ થયો. તે એવો ભયંકર તથા ભારે હતો કે માણસો પૃથ્વી પર ઉત્પન્ન થયા ત્યારથી એના જેવો કદી થયો નહોતો. મોટા નગરના ત્રણ ભાગ થઈ ગયા અને રાજ્યોના નગરો પડ્યા. અને દેવને મોટા બાબિલોનનું સ્મરણ થયું કે તે પોતાના સખત કોપના દ્રાક્ષરસનું પ્યાલું તેને આપે. દરેક બેટ નાઠો અને પહાડનો પત્તો લાગ્યો નહીં અને આકાશમાંથી માણસો પર આશરે એક એક મણના મોટા કરા પડ્યા. અને કરાના અનર્થને લીધે માણસોએ દેવની નિંદા કરી, કેમ કે તેનો આ અનર્થ અતિશય ભારે છે. પ્રકટીકરણનું પુસ્તક એનો 17મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય 17. જે સાત દૂતની પાસે તે સાત પ્યાલા હતા તેઓમાંનો એક આવ્યો. તેણે મારી સાથે વાત કરી ને કહ્યું કે અહીંયા જે મોટી વેશ્યા ઘણા પાણી પર બેઠેલી છે તેને જે શિક્ષા થવાની છે તે હું તને બતાવીશ. તેની સાથે પૃથ્વીના રાજાએ વ્યભિચાર કર્યો છે અને તેના વ્યભિચારના દ્રાક્ષરસથી પૃથ્વી પર રહેનારા છાકતા થયા. પછી તે મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો. ત્યાં મેં એક કિરમજી રંગના સ્વાપદ પર એક સ્ત્રીને બેઠેલી જોઈ. તે સ્વાપદ ઈશ્વર નિંદક નામોથી ભરેલું હતું. તેને સાત માથા તથા 10 શિંગડા હતા. તે સ્ત્રીએ જાંબુડા તથા કિરમજી રંગના વસ્ત્ર પહેરેલા હતા અને તે સોનાથી તથા મૂલ્યવાન રત્નોથી તથા મોતીઓથી શણગારેલી હતી. અને તેના હાથમાં તેના વ્યભિચારના ધિક્કારપાત્ર કૃત્યોથી તથા મલિનતાથી ભરેલું એક સોનાનું પ્યાલું હતું. તેના કપાળ પર એક નામ લખેલું હતું, એટલે મર્મ, મહાન બાબિલોન, વેશ્યાની તથા પૃથ્વીના ધિક્કારપાત્ર કૃત્યોની માતા. મેં તે સ્ત્રીને સંતોનું લોહી તથા ઈસુના શાહેદોનું લોહી પીધેલી જોઈ. હું તેને જોઈને અતિશય આશ્ચર્ય પામ્યો. દૂતે મને પૂછ્યું કે તું કેમ આશ્ચર્ય પામે છે? એ સ્ત્રીનો અને સાત માથા તથા 10 શિંગડાવાળું સ્વાપદ જેના પર તે બેઠેલી છે તેનો મર્મ હું તને કહીશ. જે સ્વાપદ તેણે જોયું તે હતું ને નથી. તે ઊંડાણમાંથી નીકળવાનું તથા નાશમાં જવાનું છે અને પૃથ્વી પર રહેનારાઓ જેઓના નામ સૃષ્ટિના મંડાણથી જીવનના પુસ્તકમાં લખેલા નથી તેઓ જે સ્વાપદ હતું ને નથી ને આવનાર છે તેને જોઈને આશ્ચર્ય પામશે. આનો ખુલાસો જ્ઞાની મન કરે. જે સાત માથા છે તે સાત પહાડ છે. તેઓ પર સ્ત્રી બેઠેલી છે. વળી તેઓ સાત રાજા છે. તેમાંના પાંચ પડ્યા છે, એક છે અને બીજો હજુ સુધી આવ્યો નથી. જ્યારે તે આવશે ત્યારે તેને થોડી જ વાર રહેવાનું થશે. જે સ્વાપદ હતું ને નથી તે જ આઠમો રાજા છે. તે સાતમાંનો એક છે અને તે નાશમાં જાય છે. જે 10 શિંગડા ત્યાં જોયા છે તેઓ 10 રાજા છે. તેઓને હજી સુધી રાજ્ય મળ્યું નથી, પણ સ્વાપદની સાથે એક ઘડીભર રાજાઓના જેવો અધિકાર તેમને મળે છે. તેઓ એક વિચારના છે અને તેઓ પોતાનું પરાક્રમ તથા અધિકાર સ્વાપદને સોંપી દે છે. તેઓ હલવાનની સાથે લડશે અને હલવાન તેઓને જીતશે, કેમ કે એ પ્રભુનો પ્રભુ તથા રાજાઓનો રાજા છે. અને એની સાથે જેઓ છે એટલે જેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ પણ જીતશે. તે મને કહે છે કે જે પાણી તે જોયા છે જ્યાં તે વેશ્યા બેઠેલી છે તેઓ પ્રજાઓ, જનસમૂહો, રાજ્યો તથા ભાષાઓ છે. ત્યાં જે 10 સિંગડા તથા સ્વાપ જોયા, તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે, તેનું માંસ ખાશે અને અગ્નિથી તેને બાળી નાખશે. કેમ કે તેઓ દેવની ઈચ્છા પૂરી કરે, એક વિચાર ના થાય અને દેવના વચનો પૂરા થાય ત્યાં સુધી તેઓ પોતાનું રાજ્ય સ્વાપને સોંપે એવું દેવે તેઓના મનમાં મૂક્યું છે. જે સ્ત્રીને ત્યાં જોઈ છે તે તો જે મોટું શહેર પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે તે છે. પ્રકટીકરણનું પુસ્તક નો 18મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક એનો 18મો અધ્યાય. એ પછી મેં એક બીજા દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. તેને મોટો અધિકાર મળેલો હતો અને તેની પ્રભાથી પૃથ્વી પ્રકાશિત થઈ. તેણે મોટે સાદે કહ્યું કે પડ્યું રે, મોટું બાબેલોન પડ્યું, અને તે ભૂતોનું નિવાસસ્થાન તથા દરેક મલિન આત્માનું રહેઠાણ અને દરેક અશુદ્ધ તથા અધિકારપાત્ર પક્ષીનો વાસો થયું છે. કેમ કે તેના વ્યભિચારને લીધે રેડાયેલા કોપરૂપી દ્રાક્ષરસથી સર્વ દેશના લોકો પીધેલા છે. પૃથ્વી પરના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે અને પૃથ્વી પરના વેપારીઓ તેના પુષ્કળ મોજ શોખથી ધનવાન થયા છે. પછી આકાશમાંથી મેં બીજી એક વાણી બોલતી સાંભળી કે ઓ મારા લોક, તમે તેના પાપના ભાગીદાર ન થાઓ અને તેના પર આવનારા અનર્થોમાંનો કોઈ પણ તમારા પર ન આવે, માટે તેમાંથી નીકળી જાઓ. કેમ કે તેના પાપ આકાશ સુધી પહોંચ્યા છે અને દેવે તેના દુષ્કર્મોને યાદ કર્યા છે. જેમ તેણે બીજાઓને ભરી આપ્યું તેમ તેને પાછું ભરી આપો અને તેની કરણીઓ પ્રમાણે તેને બમણું આપો. જે પ્યાલું તેણે મેળવીને ભર્યું છે તેમાં તેને માટે બમણું મેળવીને ભરો. તેણે પોતે જેટલી કીર્તિ મેળવી અને જેટલો મોત શોખ કર્યો તેટલી વેદના તથા તેટલું રુદન તેને આપો. કેમ કે તે પોતાના મનમાં કહે છે કે હું રાણી થઈને બેઠી છું, હું વિધવા નથી અને હું રુદન કરનારી નથી. એ માટે એક જ દિવસમાં તેના પર અનર્થો એટલે મરણ તથા રુદન તથા દુકાળ આવશે અને તેને અગ્નિથી બાળી નાખવામાં આવશે. કેમ કે તેનો ન્યાય કરનાર પ્રભુ દેવ સમર્થ છે. પૃથ્વીના જે રાજાઓએ તેની સાથે વ્યભિચાર તથા મોહત્સોક કર્યો, તેઓ જ્યારે તેમાં લાગેલી આગનો ધુમાડો જોશે ત્યારે તેઓ તેને માટે રડશે, વિલાપ કરશે અને તેની વેદનાની ધાકને લીધે દૂર ઉભા રહીને કહેશે કે અરે રે, અરે રે, મહાન બાબિલોન નગર, બળવાન નગર, એક ઘડીમાં તેને કેવી શિક્ષા થઈ છે. પૃથ્વી પરના વેપારીઓ પણ તેને માટે રડે છે અને વિલાપ કરે છે. કેમ કે હવેથી કોઈ તેઓનો માલ વેચાતો લેનાર નથી. સોનું, રૂપું, કિંમતી રત્નો, મોતીઓ, બારીક શણનું કાપડ, જાંબુડા રંગના રેશમી અને કિરમજી રંગના વસ્ત્ર તથા સર્વ જાતનું સુગંધી કાષ્ટ, હાથીદાંતની, મૂલ્યવાન કાષ્ટની, પિત્તળની, લોખંડની તથા સંગેમરમરની સર્વ જાતની વસ્તુઓ, વળી તજ, તેજાના ધૂપદ્રવ્યો, અત્તર, લોબાન, દ્રાક્ષરસ, તેલ, ઝીણો મેદો, ઘઉં તથા ઢોરઢાંક, ઘેટા, ઘોડા, રથો, ગુલામો તથા માણસોના પ્રાણ એ તેમનો માલ હતો. તારા જીવના વાંછિત ફળ તારી પાસેથી જતા રહ્યા છે અને સર્વ સુંદર તથા કિંમતી પદાર્થો તારી પાસેથી જતા રહ્યા છે અને નાશ પામ્યા છે અને હવેથી તેઓ કદી મળશે નહીં. એ વસ્તુઓથી ધનવાન થયેલા વેપારીઓ તેની વેદનાની ધાકને લીધે રુદન તથા શોક કરતા દૂર ઉભા રહીને કહેશે કે અરે રે, બારીક શણના, જાંબુડા તથા કિરમજી રંગના વસ્ત્રથી વેષ્ટિત અને સોનાથી, રત્નોથી તથા મોતીઓથી અલંકૃત મહાન નગરને હાય હાય. કેમ કે આ સર્વ એટલી મોટી સંપત્તિ એક ઘડીમાં નષ્ટ થઈ છે. સર્વ નાખુદા અને સર્વ સફર કરનારા ખલાસીઓ અને સમુદ્ર માર્ગે વેપાર કરનારા દૂર ઉભા રહ્યા. તેઓએ તેના બળવાનો ધુમાડો જોઈને પોકાર કરીને કહ્યું કે આ મોટા નગરના જેવું બીજું કયું છે? તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી અને રુદંતતા વિલાપ કરતા મોટે અવાજે કહ્યું કે અરે રે, અરે રે, જે મોટા નગરની સંપત્તિથી સમુદ્ર પરના વહાણોના સર્વ માલિકો ધનવાન થયા, તે એક ઘડીમાં ઉજ્જળ થયું છે. ઓ આકાશ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે આનંદ કરો, કેમ કે દેવે તેની પાસેથી તમારો બદલો લીધો છે. પછી એક બળવાન દૂતે મોટી ઘંટીના પળના જેવો એક પથ્થર ઊંચકી લીધો અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું કે તે મહાન નગર બાબિલોનને એ જ પ્રમાણે ઝપાટાથી નાખી દેવામાં આવશે અને ફરી તે કદી પણ જોવામાં આવશે નહીં. વળી વીણા વગાડનારા, ગાનારા, વાંસળી વગાડનારા તથા રણસિંગડું વગાડનારાનો અવાજ ફરી તારામાં સંભળાશે નહીં. તારામાં હર કોઈ કારીગરીનો કોઈ પણ કારીગર ફરી જોવામાં આવશે નહીં. તારામાં ઘંટીનો અવાજ ફરી સંભળાશે નહીં. તારામાં દીવાનો પ્રકાશ ફરી થશે નહીં. તારામાં વરકન્યાના વરઘોડાનો અવાજ ફરી સંભળાશે નહીં, કેમ કે તારા વેપારીઓ જગતના મહાન પુરુષો હતા. તારી જાદુ ક્રિયાથી સર્વ દેશના લોકો ભૂલાવામાં પડ્યા. પ્રબોધકોનું, સંતોનું તથા પૃથ્વી પર જેઓને મારી નાખવામાં આવ્યા છે તે સર્વનું લોહી પણ તેમાંથી મળ્યું હતું. પ્રકટીકરણનું પુસ્તક એનો 19મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય 19. તે પછી આકાશમાં મોટા જનસમૂહના જેવી મેં મોટી વાણી સાંભળી. તે બોલી કે હાલેલુયા, આપણા દેવને તારણ મહિમા તથા પરાક્રમ છે, કારણ કે તેના ન્યાય ચુકાદા સત્ય તથા યથાર્થ છે. કેમ કે જે મોટી વેશ્યાએ પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરી તેનો તેણે ન્યાય કર્યો છે અને પોતાના સેવકોના લોહીનો બદલો તેની પાસેથી લીધો છે. ફરીથી તેઓએ કહ્યું કે હાલેલુયા, અને તેનો ધુમાળો સદા સર્વકાળ ઉપર ચડે છે. ત્યારે 24 વડીલોએ તથા 4 પ્રાણીઓએ દંડવત પ્રણામ કરીને રાજ્યસન પર બેઠેલા દેવની આરાધના કરીને કહ્યું આમીન, હાલેલુયા. પછી રાજ્યસનમાંથી એવી વાણી થઈ કે આપણા દેવના સર્વ સેવકો, તેનાથી બિનારા નાના તથા મોટા તેની સ્તુતિ કરો. મોટા જનસમૂહના જેવી તથા ઘણા પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ બોલતી મેં સાંભળી કે હાલેલુયા, કેમ કે હવે સર્વશક્તિમાન પ્રભુ આપણો દેવ રાજ કરે છે. આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ અને તેને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે અને તેની કન્યાએ પોતાને તૈયાર કરી છે. તેને તેજસ્વી, સ્વચ્છ તથા બારીક ક્ષણનું વસ્ત્ર પહેરવા દીધું છે. તે બારીક ક્ષણનું વસ્ત્ર સંતોના ન્યાય કૃત્યરૂપ છે. વળી તે મને કહે છે કે હલવાનના લગ્ન જમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે એમ તું લખ. તે મને એમ પણ કહે છે કે આ તો દેવના ખરા વચનો છે. ત્યારે તેનું વંદન કરવાને હું તેને પગે પડ્યો, પણ તેણે મને કહ્યું કે જોજે, એવું ન કરતો. હું તો તારો તથા ઈસુની સાક્ષીને વળગી રહેનારા તારા ભાઈઓનો સાથી દાસ છું. દેવની આરાધના કર, કેમ કે ઈસુ વિશેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે. પછી મેં આકાશ ઉઘડેલું જોયું તો જુઓ, એક શ્વેત ઘોડો અને તેના પર એક જણ બેઠેલો છે. તેનું નામ વિશ્વાસુ તથા સાચો છે. તે પ્રામાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે. તેની આંખો અગ્નિ જ્વાળા જેવી છે અને તેના માથા પર ઘણા મુંગટ છે. તેના પર એવું નામ લખેલું છે કે જે તેના સિવાય બીજું કોઈ જાણતું નથી. તેણે રક્તથી છંટાયેલો જભ્ભો પહેરેલો છે. તેનું નામ દેવનો શબ્દ છે. આકાશમાંના સૈન્યો શ્વેત ઘોડા પર સવાર થઈને ઉજળા તથા શુદ્ધ બારીક શણના વસ્ત્રો પહેરીને તેની પાછળ પાછળ ચાલ્યા. તેના મોંમાંથી ધારવાળી તરવાર નીકળે છે કે તે વડે તે વિદેશીઓને મારે. તે લોખંડના દંડથી તેઓના પર અધિકાર ચલાવશે. અને સર્વશક્તિમાન દેવના સખત કોપનો દ્રાક્ષ કુંડ તે ખૂંડે છે. તેના જબ્બા પર તથા તેની જાંગ પર રાજાઓનો રાજા તથા પ્રભુનો પ્રભુ એવું નામ લખેલું છે. પછી મેં એક દૂતને સૂર્યમાં ઉભો રહેલો જોયો. તેણે અંતરિક્ષમાં ઉડનારા સર્વ પક્ષીઓને મોટે અવાજે હાંક મારી કે તમે આવો અને દેવના મોટા જમણને માટે એક થતા આવો કે તમે રાજાઓનું, સેનાપતિઓનું, સૂર્યવીરોનું, ઘોડાઓનું તથા સવારોનું, સર્વ સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ ખાઓ. પછી મેં સ્વાપદ પૃથ્વીના રાજાઓ તથા તેઓના સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેના સૈન્યની સામે લડવાને એકઠા થયેલા જોયા. સ્વાપદ પકડાયું અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો બતાવીને સ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બંનેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતા જ નાખી દેવામાં આવ્યા. જેઓ બાકી રહ્યા તેઓ ઘોડા પર બેઠેલાના મોંમાંથી નીકળતી તરવારથી માર્યા ગયા અને તેઓના માંસથી સઘળા પક્ષીઓ તૃપ્ત થયા. પ્રકટીકરણનું પુસ્તક એનો 20મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય 20. પછી મેં એક દૂતને આકાશમાંથી ઉતરતો જો, તેની પાસે ઊંડાણની કૂચી હતી અને તેના હાથમાં એક મોટી સાંકળ હતી. તેણે પિરાજગરને એટલે ઘરડો સર્પ જે દોષ મૂકનાર તથા શેતાન છે તેને પકડ્યો અને 1000 વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. તેણે તેને ઊંડાણમાં નાખી દઈને તેને બંધ કર્યું અને તે પર મુદ્રા કરી જેથી 1000 વર્ષ પૂરા થતા સુધી તે ફરી લોકોને ભૂલાવે નહીં. ત્યાર પછી થોડી વાર સુધી તેને છૂટો કરવો પડશે. પછી મેં રાજ્યસનો જોયા અને તેઓ પર જે લોક બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું અને ઈસુની શાહેદીને લીધે તથા દેવના વચનને લીધે જેઓનો શિરચ્છેદ થયો હતો તથા જેઓ સ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા કરી નહોતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી તેઓના આત્માઓને મેં જોયા. તેઓ જીવતા થયા ને ખ્રિસ્તની સાથે 1000 વર્ષ રાજ કર્યું. મરેલામાંના જેઓ બાકી રહ્યા તેઓ તે 1000 વર્ષ પૂરા થતા સુધી જીવતા થયા નહીં. એ જ પહેલું પુનરુત્થાન છે. પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય તથા પવિત્ર છે. એવાઓ પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ દેવના તથા ખ્રિસ્તના યાજક થશે અને તેની સાથે 1000 વર્ષ રાજ કરશે. જ્યારે તે 1000 વર્ષ પૂરા થશે ત્યારે શેતાનને તેના બંદીખાનામાંથી છોડવામાં આવશે. એટલે તે પૃથ્વીને ચારે ખૂણે રહેતી પ્રજાઓને, ગોગ તથા માગોગને ભમાવીને લડાઈને માટે તેઓને એકઠા કરવાને બહાર આવશે. તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે. તેઓ પૃથ્વીની આખી સપાટી પર ચાલતા ગયા અને તેઓ સંતોની છાવણીને તથા વાલા શહેરને ઘેરો ગાલ્યો. પણ આકાશમાંથી અગ્નિ ઉતર્યો અને તેઓનો સંહાર કર્યો અને તેઓને ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં જ્યાં સ્વાપદ તથા જૂઠો પ્રબોધક છે ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાત દિવસ સદા સર્વકાળ વેદના ભોગવશે. પછી મેં મોટું શ્વેત રાજ્યસન જોયું અને તેના પર બેઠેલા પુરુષને જોયો. તેની સન્મુખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યા અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહીં. પછી મેં મરેલાને, મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઉભા રહેલા જોયા અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ખોલવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મોયલાનો તેઓની કરણ્ય પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. સમુદ્રે પોતાનામાં જેઓ મરેલા હતા તેઓને પાછા આપ્યા અને મરણે તથા હાદેશે પણ પોતાનામાં જેઓ મરેલા હતા તેઓને પાછા આપ્યા અને દરેકનો ન્યાય તેની કરણ્યો પ્રમાણે કરવામાં આવ્યો. મરણ તથા હાદેશને અગ્નિ ખાઈમાં નાખવામાં આવ્યા. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યો. પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય 21 પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય 21 પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે અને સમુદ્ર હવે છે જ નહીં. વળી મેં પવિત્ર નગર નવું યરૂસાલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને માટે શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. વળી મેં રાજ્યસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી કે જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂંછી નાખશે, મરણ ફરીથી થનાર નથી, તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. રાજ્યસન પર જે બેઠેલો છે તેણે કહ્યું કે જુઓ, હું સગડું નવું બનાવું છું. વળી તે કહે છે કે તું લખ, કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. તેણે મને કહ્યું કે હવે તેઓ પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. હું તરસ્યાને જીવનના પાણીના જરામાંથી મફત આપીશ. જે જીતે છે તેને એ સગડાનો વારસો મળશે. હું તેનો દેવ થઈશ અને તે મારો પુત્ર થશે. પણ બીકણો, અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સગડા જૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે, એ જ બીજું મરણ છે. પછી જે સાત દૂતોની પાસે છેલ્લા સાત અનર્થોથી ભરેલા સાત પ્યાલા હતા, તેઓમાંના એકે મારી પાસે આવીને કહ્યું કે અહીંયા આવ, અને જે કન્યા હલવાની વહુ છે તેને હું તને બતાવીશ. એમ કહીને તે મને આત્મામાં એક મોટા પહાડ પર લઈ ગયો અને મને દેવની પાસેથી આકાશમાંથી દેવના મહિમા સહિત ઉતરતું પવિત્ર નગર યરૂસાલેમ બતાવ્યું. તેનું તેજ યાસ્પિસ જેવા અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે સ્ફટિકના જેવું નિર્મળ હતું. તેનો કોટ મોટો તથા ઊંચો હતો. તેને 12 દરવાજા હતા. દરવાજા પાસે 12 દૂતો ઉભેલા હતા અને દરવાજા ઉપર નામો લખેલા હતા. એ ઇસ્રાયલ પુત્રોના 12 કુળના નામ છે. પૂર્વ તરફ 3 દરવાજા, ઉત્તર તરફ 3 દરવાજા, દક્ષિણ તરફ 3 દરવાજા અને પશ્ચિમ તરફ 3 દરવાજા હતા. નગરના કોટના પાયાના 12 પથ્થર હતા અને તેમના પર હલવાનના 12 પ્રેરિતોના 12 નામ હતા. જે દૂત મારી સાથે બોલતો હતો તેની પાસે તે નગરનું, તેના દરવાજાનું તથા તેના કોટનું માપ લેવા માટે સોનાની લાકડી હતી. નગર ચોરસ છે, એટલે જેટલી તેની લંબાઈ છે તેટલી તેની પહોળાઈ છે. તેણે લાકડીથી નગરનું માપ લીધું તો તે 1500 માઇલ થયું. તેની લંબાઈ તથા પહોળાઈ તથા ઊંચાઈ સરખી છે. પછી તેણે તેના કોટનું માપ લીધું. તે માણસના માપ પ્રમાણે, એટલે દૂતના માપ પ્રમાણે ગણતા 144 હાથ થયું. તેના કોટનું ચણતર યાસ્પિસનું હતું અને નગર નિર્મળ કાચના જેવા ચોખ્ખા સોનાનું હતું. નગરના કોટના પાયા દરેક પ્રકારના મૂલ્યવાન પાષાણથી સુશોભિત હતા. પહેલો પાયો યાસ્પિસ, બીજો નીલમ, ત્રીજો પાનું, ચોથો લીલમ, પાંચમો અકીક, છઠ્ઠો લાલ, સાતમો તૃણમણી, આઠમો પીરોજ, નવમો પોખરાજ, દસમો લસણીયો, અગિયારમો શનિ, બારમો યાકુત. તે 12 દરવાજા 12 મોતી હતા. તેઓમાંનો દરેક દરવાજો એક એક મોતીનો હતો અને નગરનો રસ્તો ચોખ્ખા સોનાનો નિર્મળ કાચના જેવો હતો. તેમાં મેં મંદિર જોયું નહીં, કેમ કે સર્વશક્તિમાન પ્રભુદેવ તથા હલવાન તે જ તેનું મંદિર છે. નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી, કેમ કે દેવનો મહિમા તેને પ્રકાશિત કરે છે અને હલવાન તેનો દીવો છે. તેના પ્રકાશમાં સર્વ પ્રજાઓ ચાલશે અને પૃથ્વીના રાજાઓ પોતાનું ગૌરવ તેમાં લાવે છે. દિવસે તેના દરવાજા કદી બંધ થશે નહીં, કેમ કે ત્યાં રાત પડશે નહીં. તેઓ સર્વ પ્રજાઓના ગૌરવ તથા કીર્તિ તેમાં લાવશે. જે કંઈ અશુદ્ધ છે અને જે કોઈ ધિકારપ્રાપ્ત કૃત્ય કરે છે તથા અસત્ય આચરે છે તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહીં. પણ જેઓના નામ હલવાનના જીવનના પુસ્તકમાં લખેલા છે તેઓ જ પ્રવેશ કરશે. પ્રકટીકરણનું પુસ્તક એનો 22મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય 22. ત્યારે તેણે મને દેવનાથતા હલવાનના રાજ્યસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્ય બતાવી. એ નદીના બંને કિનારે જીવનનું ઝાડ હતું. તેને 12 પ્રકારના ફળ લાગતા હતા. દર મહિને તેને નવીન ફળ આવતા હતા. વળી તે ઝાડના પાંદડા સર્વ પ્રજાઓને નિરોગી કરવા માટે હતા. હવે પછી કોઈ પ્રકારનો શાપ થનાર નથી, પણ તેમાં દેવનું તથા હલવાનનું રાજ્યસન થશે. તેના દાસ તેની સેવા કરશે. તેઓ તેનું મુખ નિહાળશે અને તેઓના કપાળ પર તેનું નામ હશે. ફરીથી રાત પડશે નહીં. તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ દેવ તેઓ પર પ્રકાશ પાડશે અને તેઓ સદા સર્વકાળ રાજ કરશે. પછી તેણે મને કહ્યું કે એ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. પ્રભુ જે પ્રબોધકોના આત્માનો દેવ છે, તેણે જે થોડી વારમાં થવાનું જ છે તે પોતાના સેવકોને બતાવવા માટે પોતાના દૂતને મોકલ્યો છે. જુઓ, હું થોડી વારમાં આવું છું. આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે પાળે છે તેને ધન્ય છે. એ વાતો સાંભળનાર તથા જોનાર તે હું યોહાન છું. જ્યારે મેં સાંભળ્યું ને જોયું ત્યારે જે દૂતે મને એ વાતો બતાવી તેને વંદન કરવાને હું પગે પડ્યો. પણ તે મને કહે છે કે જોજે, એમ ન કર. હું તો તારો તથા જે પ્રબોધકો તારા ભાઈઓ છે તેઓનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાઓનો સાથી દાસ છું. તું દેવની આરાધના કર. તે મને કહે છે કે આ પુસ્તકમાંના ભવિષ્ય વચનોને મુદ્રાથી બંધ ન કર, કેમ કે સમય પાસે છે. જે અન્યાયી છે તે હજુ અન્યાય કર્યા કરે, અને જે મલિન છે તે હજુ મલિન થતો જાય. જે ન્યાયી છે તે હજુ ન્યાય કૃત્યો કર્યા કરે, અને જે પવિત્ર છે તે હજુ પવિત્ર થતો જાય. જુઓ, હું થોડી વારમાં આવું છું અને દરેક માણસને તેની કર્ણો પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે. હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આદિ તથા અંત છું. જીવનના ઝાડ પર તેઓને હક મળે અને તેઓ દરવાજામાં થઈને પ્રવેશ કરે એ માટે જેઓ પોતાના વસ્ત્ર ધુએ છે તેઓને ધન્ય છે. કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે છે અને આચરે છે તેઓ બહાર છે. ને ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને માટે આ સાક્ષી તમને આપે. હું દાઉદનું થળ તથા સંતાન અને પ્રભાતનો પ્રકાશિત તારો છું. આત્મા તથા કન્યા બંને કહે છે કે આવ. જે સાંભળે છે તેમ કહે છે કે આવ, અને જે તરસ્યો હોય તે આવે. જે ચાહે તે જીવનનું પાણી મફત લે. આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે કોઈ સાંભળે છે તેને હું સ્વાગત દઈને કહું છું કે જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર દેવ આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે. વળી જો કોઈ આ ભવિષ્ય વચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે તો દેવ તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાં જે જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે. જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે હા, હું થોડી વારમાં આવું છું. આમીન. હે પ્રભુ ઈસુ, આવ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા સંતો પર હો. આમીન.